શમુએલનું બીજું પુસ્તક અધ્યાય 12. પછી ઈશ્વરે નાથાન પ્રબોધકને દાઉદ પાસે મોકલ્યો. તેણે તેની પાસે આવીને કહ્યું કે નગરમાં બે માણસ હતા, એક દ્રવ્યવાન અને બીજો ગરીબ હતો. ધનવાનની પાસે પુષ્કળ સંખ્યામાં ઘેટા તથા અન્ય જાનવર હતા, પણ દરિદ્રી માણસ પાસે એક નાની ઘેટી સિવાય બીજું કંઈ નહોતું. તેણે તે વેચાતી લઈને તેનું પોષણ કર્યું હતું. તે તેની સાથે તથા તેના છોકરા સાથે ઉછરી હતી. તે તેની થાળીમાંથી ખાતી અને તેના પ્યાલામાંથી પીતી હતી. તેની પથારીમાં તે સૂતી હતી. તે તેની દીકરી જેવી હતી. એક દિવસ તે શ્રીમંત માણસને ત્યાં એક વટેમાર્ગુ આવ્યો. શ્રીમંતે પોતાના ઘરે આવેલા વટેમાર્ગુના ભોજન માટે પોતાના ઘેટા કે અન્ય જાનવરોમાંથી કોઈ પશુને લીધું નહીં, પણ પેલા દરિદ્રી માણસની ઘેટી આંચકી લીધી અને તેને ત્યાં આવેલા વટેમાર્ગુને માટે તેનું શાક બનાવ્યું. એ સાંભળીને દાઉદ પેલા ધનવાન માણસ પર ઘણો ગુસ્સે થયો. તેણે નાથાનને કહ્યું કે જીવતા ઈશ્વરના સમ, જે માણસે એ કૃત્ય કર્યું છે તે મરણદંડને યોગ્ય છે. તેણે ઘેટીના બચ્ચાના બદલે 4 ગણું પાછું આપવું પડશે, કેમ કે તેણે એવું કૃત્ય કર્યું છે. તેને તે દરિદ્રી માણસ પર કંઈ દયા આવી નહીં. પછી નાથાને દાઉદને કહ્યું કે તું જ તે માણસ છે. ઇઝરાયેલના પ્રભુ ઈશ્વર કહે છે કે મેં તને ઇઝરાયેલ પર રાજા તરીકે અભિષેક કર્યો અને મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો હતો. મેં તેનો મહેલ તને આપ્યો અને તેની પત્નીઓ તને આપી. મેં તને ઇઝરાયેલનું તથા યહૂદાનું રાજ્ય પણ આપ્યું. જો તે તને ઘણું ઓછું પડ્યું હોત તો હું બીજી ઘણી વધારાની વસ્તુઓ પણ તને આપત. તો શા માટે તે ઈશ્વરની આજ્ઞા તુચ્છ ગણીને તેમની દ્રષ્ટિમાં જે દુષ્માર તે કર્યો છે? તે ઉરિયા હિત્તીને તલવારથી મારી નંખાવ્યો અને તેની પત્નીને તે તારી પત્ની બનાવી લીધી. તેને આમ્મોની સૈન્યની તલવારથી મારવાનું કાવતરું કર્યું. તેથી હવે તલવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહીં, કેમ કે તે મને ધિક્કાર્યો છે અને ઉરિયા હિત્તીની પત્નીને પોતાની પત્ની કરી લીધી છે. ઈશ્વર કહે છે કે જો હું તારા પોતાના ઘરમાંથી તારી વિરુદ્ધ આફત ઊભી કરીશ, તારી પોતાની નજર આગળથી હું તારી પત્નીઓને લઈને તારા પડોશીઓને આપીશ. દિવસે પણ તે તારી પત્નીઓની આબરૂ લેશે, કેમ કે તે તારું પાપ ગુપ્તમાં કર્યું છે. પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયેલની આગળ સૂર્યના અજવાળામાં કરીશ. પછી દાઉદે નાથાન સમક્ષ કબૂલ્યું કે મેં ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે. નાથાને દાઉદને જવાબ આપ્યો કે ઈશ્વરે તારું પાપ માફ કર્યું છે, તું માર્યો જઈશ નહીં. તો પણ આ કૃત્ય કરીને તે ઈશ્વરના વેરીઓને નિંદાનું કારણ આપ્યું છે, માટે જે સંતાન તારે ત્યાં જન્મશે તે નિશ્ચય મરી જશે. પછી નાથાન ત્યાંથી પોતાના ઘરે ગયો. ઈશ્વરે દાઉદથી ઉરિયાની પત્નીને જે બાળક જન્મ્યું તેને રોગિષ્ઠ કર્યું. તે ઘણું બીમાર હતું. દાઉદે તે બાળકને માટે ઈશ્વરની આગળ વિનંતી કરી. દાઉદે ઉપવાસ કર્યો અને મહેલમાં જઈને આખી રાત જમીન ઉપર પડી રહ્યો. તેને જમીન પરથી ઉઠાડવા માટે તેના ઘરના વડીલો તેની પાસે આવીને ઊભા રહ્યા, પણ તે ઉઠ્યો નહીં. તેણે તેઓની સાથે કશું ખાધું પણ નહીં. 7મે દિવસે એમ થયું કે તે બાળક મરણ પામ્યું. હવે બાળક મરણ પામ્યું છે એવું તેને કહેતા દાઉદના ચાકરો ગભરાયા, કેમ કે તેઓએ કહ્યું કે જુઓ, જ્યારે બાળક જીવતું હતું ત્યારે અમે તેની સાથે વાત કરતા હતા, પણ તે અમારી વાત સાંભળતો ન હતો. પણ હવે જો અમે એમ તેને કહીએ કે બાળક મરી ગયું છે તો તે પોતાને શું કરશે? પણ જ્યારે દાઉદે જોયું કે તેના દાસો ભેગા મળીને એકબીજાના કાનમાં વાતો કરે છે, ત્યારે દાઉદને લાગ્યું કે બાળક મરી ગયું છે. તેણે તેઓને પૂછ્યું કે શું બાળક મરી ગયું છે? તેઓએ જવાબ આપ્યો કે હા, તે મરી ગયું છે. પછી દાઉદ જમીન પરથી ઉઠ્યો અને સ્નાન કરીને પોતાને અંગે અત્તર લગાવ્યું, પોતાના વસ્ત્રો બદલ્યા, ઈશ્વરના મંડપમાં જઈને તેણે ભજન કર્યું. પછી તે પોતાના મહેલમાં પાછો આવ્યો. તેણે ભોજન માગ્યું ત્યારે તેઓએ તેને ભોજન પીરસ્યું અને તે જમ્યો. પછી તેના ચાકરોએ તેને કહ્યું કે શા માટે તે આમ કર્યું? જ્યાં સુધી બાળક જીવતું હતું ત્યારે તું ઉપવાસ અને વિલાપ કરતો હતો, પણ જ્યારે બાળક મરી ગયું ત્યારે તે ઉઠીને ખોરાક ખાધો? દાઉદે જવાબ આપ્યો, જ્યાં સુધી બાળક જીવતું હતું ત્યાં સુધી હું ઉપવાસ તથા વિલાપ કરતો હતો. મેં કહ્યું કે કોણ જાણે કે ઈશ્વર મારા પર કૃપા કરીને બાળકને જીવતું રહેવા દે, પણ હવે તે મરણ પામ્યું છે તો હવે શા માટે મારે ઉપવાસ કરવો જોઈએ? શું હું તેને પાછું લાવી શકું છું? તે મારી પાસે પાછું આવશે નહીં, પણ હું તેની પાસે જઈશ. દાઉદે તેની પત્ની બાથશેબાને દિલાસો આપ્યો. તેની પાસે જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો. બાથશેબાએ દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ તેણે સુલેમાન રાખ્યું. ઈશ્વર તેના પર ખૂબ પ્રેમાળ હતા, તેથી ઈશ્વરે નાથાન પ્રબોધકની મારફતે સંદેશ મોકલીને તેનું નામ યદીદયા રાખ્યું. હવે યોઆબે આમોનીઓના રાજનગર રાબ્બા વિરુદ્ધ લડાઈ કરી અને તેના કિલ્લાઓ કબજે કરી લીધા. પછી યોઆબે દાઉદ પાસે સંદેશાવાહકો મોકલીને કહ્યું કે હું રાબ્બા સામે લડ્યો છું અને મેં તે નગરનો પાણી પુરવઠો નિયંત્રિત કર્યો છે, તો હવે બાકીના સૈન્યને એક સાથે એકત્ર કર અને નગરની સામે છાવણી કરીને તેને કબજે કર, કેમ કે જો હું તે નગર લઈ લઈશ તો તે મારા નામથી ઓળખાશે. તેથી દાઉદ સર્વ લોકોને એકત્ર કરીને તેઓની સાથે રાબ્બા ગયો. તેણે તે નગર વિરુદ્ધ લડાઈ કરી અને તેને કબજે કર્યું. દાઉદે ત્યાંના રાજા મોલોખનો મુગટ તેના માથા ઉપરથી ઉતારી લીધો. તે મુગટ સુવર્ણનો હતો. તેનું વજન એક તાલંત સોના જેવું હતું. તેમાં મૂલ્યવાન પાષાણો જડેલા હતા. તે મુગટ દાઉદને માથે મૂકવામાં આવ્યો. પછી તે નગરમાંથી મોટા પ્રમાણમાં લૂંટ લઈને બહાર આવ્યો. દાઉદનગરના લોકોને બહાર લાવ્યો, તેઓને ગુલામ બનાવ્યા અને તેઓને કરવત, તિકમ અને કુહાડા વડે કામ કરાવ્યું. વળી તેઓની પાસે દબાણપૂર્વક ઈંટોના ભઠ્ઠાઓમાં પણ મજૂરી કરાવી. દાઉદે આમોનીઓના તમામ નગરોની એવી દુર્દશા કરી. પછી દાઉદ તથા ઇઝરાયેલી સૈન્ય યરૂશાલેમમાં પાછા આવ્યા.